गुरु जी मने जोग चढ़ाया करीने पोतानो छापो अज्ञान बंद होय छापो। योग शब्द छे युद्ध धातु पर आयो, युद्ध जोड़ाव भगवान नी साथे जोड़ावा। आपणे आपणा आत्मानी साथे आपणा मनने जोड़वानुं, एनुं नाम छे योग। योगः चित्तवृत्ति निरोधः, चित्तवृत्तिने शांत करवी, चित्तवृत्तिने स्थिर करी नाखवी, एनुं नाम छे योग। योग एटले जीव अने ईश्वरनुं मिलन, कि जेना वडे જે પરમાત્મા દૂર દેખાય છે, દૂર દૂર અનુભવાય છે, તે આપણી નજીકમાં નજીક છે, એને ઓળખવો એનું નામ છે। ભગવાન શિવની સ્તુતિ કરતા પુષ્પદંત ભગવાનને વંદન કરતા કહે છે કે ત્રિનયન અવિષ્ટાય નમઃ। ત્રિનયન કે આપ ત્રણ નેત્રો વાળા, नमो निधिष्ठाय प्रियदवदविष्टाय च नमः, नमः क्षोधिष्ठाय स्मरणविष्टाय च नमः, नमो वर्षिष्ठाय वर्षिष्ठाय श्रेष्ठ श्रेष्ठतम श्रेष्ठतर वर्षिष्ठाय त्रिनयनाय नमो नमः। तो भगवान शिव ने पुष्पदंत त्रिनेत्र के छे अने મોટામાં મોટા કહી દીધા અવિષ્ટા, જેની પાસે સાચી સમજણનું ત્રીજું નેત્ર છે, જેની પાસે જ્ઞાન ચક્ષુ છે એને ત્રીજું નેત્ર કહેવામાં આવે। અને જ્ઞાન ચક્ષુ જેના ખુલે એને પછી ક્યાંય અંધારું ના નાખે, ન દેખાય। ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવ બળીને ભસ્મ થઈ ગયો, આ એક કથા છે। જો કલ્યાણ સ્વયં પોતાની જ્ઞાનરૂપી આંખને ખોલે ને તો વાસનાઓ બળીને ભસ્મ થાય। શિવ એટલે કલ્યાણ અને ત્રીજું નેત્ર એટલે આપણી સમજણ, આપણું જ્ઞાન। અને જે જ્ઞાન વડે સમજે છે, નાણે છે પરિસ્થિતિને, એ ક્યારે પણ એમાં ડૂબતો નથી, પોતાની સમજણ વડે પોતાના જ્ઞાન। અને એટલા માટે ભગવાન શિવને ત્રિનયન કહી અને એટલા શ્રેષ્ઠ બતાવી, જેની પાસે જ્ઞાનનું ત્રીજું નેત્ર છે શ્રેષ્ઠ, એ જ શ્રેષ્ઠ કલ્યાણ છે, એ ભાવ આપ। જે મનનું આત્મા સાથેનું મિલન, મન જેમ ઇન્દ્રિયો સાથે મળે છે અને મસ્ત થઈને રાતે ખાવા પીવામાં સાંભળવામાં જોવામાં માણવામાં ભોગવવામાં રાચા ખૂબ મદમસ્ત મદહોશ બનીને બેહોશ થઈ પોતાની જાતનું ભાન પણ ભૂલી જઈને, તો એ જે એક સ્થિતિ છે, એવી જ રીતે જે ઇન્દ્રિયો અને મન ઇન્દ્રિયોમાં ભળે છે અને આ અધોગતિ અને દુરાચારનો પતનના માર્ગે જાય છે, પણ એ જ મન જો આત્મા સાથે ભળી જાય તો એનું નામ યોગ। મન આત્મા સાથે ભર્યું એટલે સુરત, અને સુરત નુરતમાં જા મેલી, નુરત નૂર એટલે આત્મા। તો આપણી બધી જ વૃત્તિઓ એકાગ્ર થઈને આત્મામાં મળી જાય, તરત નરતમાં આવ્યા ઘેર અમર મંત્રની થઈ એ સુરતા હોય, આપણે કેન્દ્રિત કોન્સન્ટ્રેશન થઈ અને સીધા જ આત્માની સાથે અનુસંધાન કરી આત્માની અનુભૂતિ કરવાની, એનું નામ છે યોગ। તો હરિદાસજી મહારાજ જય મહારાજને ગુરુ મહારાજને અરજ કરે છે, એક વિનંતી કરે છે કે પ્રભુ આપ તો અમારા ઈષ્ટદેવ છો, આપ અમારા આરાધ્ય છો, આપ અમારા ઉપાસ્ય જે ગણો તે તમે મારે છો, તમે છો તન મન ધન મારે, ગુરુજી મને જોગ ચડાવી આપો. આમાં તો એ મંત્રને દ્રઢ કરીને હરિરામજી મહારાજ ગુરુ મહારાજને શરણે આવીને એમની પાસે આટલું જ માગે છે, બીજું કઈ નથી. મને જીવ ઈશ્વરનો સંબંધ કરાવી આપો. જેમ ઘરમાં માતા પિતા પોતાના સંતાનને લગ્ન કરાવી આપે, પુત્ર પુત્ર, એમ અહીંયા ગુરુ મહારાજ પોતાના શિષ્યને આત્માની સાથેનો સંબંધ કરાવી આપે, એનું નામ. તો હરિદાસજી વિનંતી કરે છે, બસ બાપ કૃપા કરો, અનુગ્રહ કરો, અમને અમારા આત્માનું સાથેનું અનુસંધાન કરતા. આત્માનું, જેને આત્માનું સંધાન થઈ ગયું ને, પછી ઇન્દ્રિયોના ભોગો અને વિષયો તરફ, એના સ્વાદ તરફ જરાય મન નહીં જાય. કારણ આત્માનું સુખ એટલું બધું ઊંચામાં ઊંચું છે, એટલું બધું સારામાં સારું છે, એટલું બધું અખંડ છે, એટલું બધું ભરપૂર છે કે એ ખૂટે જ નહીં. એની અંદર મન ચેત પણ અધૂરું ન રહે. જ્યારે અન્ય ભોગો વિષયોમાં મનને અધૂરા પણ દાખવે, મનને એમાં પૂરેપૂરો સંતોષ થતો નથી, એટલે એમાં ભટકાય છે, પછડાય, દુઃખ. પણ આત્માનું સંધાન કરી અને પોતાના સ્વસ્વરૂપનું સુખ, આત્મસુખ, આત્માનંદ, જેને આત્માનુભૂતિ કરી લીધા પછી એને બીજા કોઈ પણ સુખની લાલચ સહેજ પણ દેતી નથી. યદગત્વા ન નિવર્તન્તે, જ્યાં જ્યાં પહોંચ્યા પછી પાછું આવવાનું થતું જ નથી. એ આત્મ ભગવાન ગીતામાં કહે છે, યમ લબ્ધ્વા ચા પરમ લાભમ મન્યતે નાધિકમ. જે મળી ગયું આત્મસુખ, એના પછી બીજું કોઈ પણ એનાથી વિશેષ છે જ નહીં. કેવું સુખ હશે, એમાં કેવો સ્વાદ હશે, કેવો આનંદ હશે, કેવી ભરપૂરતા નિરંતરતા હશે સુખમાં, નૈરંતર્ય, ભક્તિનું સુખ નિરંતર. એટલે નારદ ભક્તિ સૂત્રની અંદર પણ ભક્તિની એ નિરંતરતા માગી, એમને આવી નિરંતરતા. તો આત્માનુસંધાન એ મન વડે કરવા, આપણું જ મન આપણાની જ સ્વરૂપની સાથે ભળે, એનું નામ છે યોગ. અને એ યોગને માટે હરિદાસજી મહારાજ અરજ કરે છે, યાચના કરે છે, અમને આપવા. ગુરુજી મને જોગ ચડાવી આપો રે. અને યોગ કરી આપો મન અને આત્માનો, સુરત મુરતનો. અને સુરત મુરતનો યોગ કર્યા પછી કરીને પોતાનો, પછી મારે બીજા કોઈના, મારે તો મારા ભગવાનનું, મારા ઈષ્ટદેવનું, મારા આરાધ્યના થઈને રહેવું. નોકરી કરવી તો મોટા માલિકની કરવી, આ દુનિયાના લોકોની નોકરી કરવાની આપણને ખબર છે. ગ્રેજ્યુએટ થઈ ગયા પછી એક વિચાર આવે કે ચાલો નોકરી કરી. પછી પાછું અમે વિચાર આવ્યો કે આવા મોટા માલિકની નોકરી કરીને નોકરી કરવા ક્યાં જવું છે. તે વખત આ વિચાર આવે 20 વર્ષ ક્યાં દુનિયાની નોકરી કર્યા કરતા, દુનિયાના લોકોની ગુલામી કરવા કરતા. હા સાહેબ, હા સાહેબ, હા સાહેબ, એના કરતા આપણો આશે સાચો બીજાની ગુલામી. તો એ જે માત્ર એક હરિદાસજી મહારાજ આપણને કહે છે કે કરીને પોતાનો અને પછી તમારો કરીને. ઘણી વાર નોકરી કરવા જઈએ અને બહુ સરસ તમે એની અંદર કામ કરો, બહુ સરસ કામ કરો, બહુ સરસ કામ કરો, શેઠ ને કામ દેખાડી આપો, વાહ આ બહુ સરસ કામ કરો, તો ધીરે 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 તમને આગળ લઈ જઈને એનો ભાગીદાર બનાવી દે, ચાલ મારો ભાગીદાર થવું થાય. હવે એક સામાન્ય નોકરી કરવા આવેલો, મજૂરી કરવા આવેલો નોકર એને સીધો શેઠ પોતાનો ભાગીદાર બનાવી. તો જો લૌકિક જગતના વ્યવસાયની અંદર આવો વ્યવહાર થતો હોય તો હરિદાસજી મહારાજ ગુરુ મહારાજની પાસે એ માગણી કરે કે તમારો બનાવી દો, કરીને પોતાનો. એમાં જે અલગાવ નહીં, આ બધું જ આપણું જ છે ને, આપણે મહારાજ ના, આ બધું જ આપણું છે ને, આપણે મહારાજ ના, તમને ખબર છે. ઘણી વાર કે મહારાજ તમે તમારું કોઈ નિધિ કઈ સંગ્રહ છે એ ભેગું કરો છો, કરવું જોઈએ તમારે ભવિષ્યમાં કે તમારે કામ લાગે તો, એટલે કોઈ બેલેન્સ મેં કહ્યું અમને મહારાજ ના છે ને, મહારાજ અમારા છે, અમારે જુદું રાખવાની ક્યાં જોઈએ. પહેલેથી આ મગજ કે આપણે જુદું રાખવાનું કઈ જગ્યાએ, કોના માટે અને શું કરવાનું. આપણે જો અહીંયા આગાડી કોઈ પણ રહેનાર વ્યક્તિ જો સંપૂર્ણ રીતે સમર્પિત થઈને રહે, તને કોણ કે તું જા, કોણ કહેવાનું તું જા. જે મહારાજ એટલેથી નાનેથી એટલે મોટા થયા છે, આપણને કોઈ નથી કહ્યું તમે જાવ. જેમ સમર્પિતતા આવે એને કોઈ પછી ના કાઢે. જે સામાન્ય મજૂરી કરવા ગયેલો દિલ લગાવીને અંદર કામ કરતો જાય છે, ત્યાં લાભ થતો જાય, આગળ વધતો જાય, ખૂબ લાભ થતો જાય, તો પછી એને એનો માલિક બનાવી દે, એનો ભાગીદાર બનાવી દે પોતાની સમકક્ષ. તો અહીંયા હરિદાસજી મહારાજ એ જ કહે છે, અને આત્માનુભૂતિ કરાવી અને તમારો પોતાનો બનાવી દો, કેવું સરસ. એકવાર બધાની વચ્ચે બેઠેલા કૃષ્ણંકર દાદા શાસ્ત્રીજી બધાની વચ્ચે બોલ્યા કે છે કે રામ મહારાજ તમે મને સાધુ નથી લાગતા, એટલે આપણને આચકો લાગે. તું શાસ્ત્રીજીને વિચાર આવ્યો છે અને શું એવું દેખાયું તમે સાધુ નથી, આપણને આઘાત લાગે એ શબ્દ સાથે. પછી સહેજ વાર અટકી કે તમે મારા કરદમ જેવા લાગે, એટલે આપણને ઓહો હો 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 આવો બાપ તો જન્મ જન્મ જન્મો જન્મનું કેટલા રીતે તારે મળે મળે, આવો બાપ ક્યાં મળવાનો, મને મારા કરદમ જેવા લાગે ને સાથે. એટલે કે આવી ઊંચી વ્યક્તિ જયારે એમ કે તું તો મારો જ, અને સામેથી હરિદાસજી માગણી કરે છે મને કરીને પોતાનો, બસ આ પદ મને આપો, તમે બાપ બનો, હું તમારો દીકરો બનું, આવી સાહજિકતાથી મળે કેવો આનંદ. એમ દાદા શાસ્ત્રીજીએ કહ્યું તમે મારા ઘરદમ જેવા લાગો, કેટલો આનંદ. એમ અહીંયા હરિદાસજી મહારાજ પણ ગુરુ મહારાજને એ જ વિનંતી કરે છે, અરજ કરે છે, બસ ગુરુ મહારાજ મને અપનાવી લો, મને સ્વીકાર કરી લો, પછી હું નિર્ભય બની જઉં. છઠ્ઠા ઠેકાણું છે કે ધ્યાન મળે જાણે બી, નિર્ભય નારાયણનો વાસ પ્રેમ ધરીને રાખો, તમારી પાસે રાખી. પણ એ ઠેકાણું મળી જાય ક્યારો છો. સંતરામ મંદિર તો બહુ મોટું મંદિર, બહુ સારા કામ કરે છે, ત્યાં તો બહુ છે, આખું વાતાવરણ ખૂબ સુંદર ને અલૌકિક છે, બહુ બહુ સમય પહેલે સુન રખા થાય, બહુ લોકો કે મોહ સે સુનાય, બહુ અચ્છા એટલું ગૌરવ લેવાનું. આ માણસ અમને કભી દેખા નહીં હૈ લેકિન સુના હૈ, ગૌરવ લેવા જેવું થાય કે આપણે એ મંદિર, આપણે એ મહારાજના જ્યાં લોકોના માનસની અંદર આટલું ઊંચું સ્થાન છે આપણા મંદિર. એકવાર કાનપુરમાં પરિષદ મીટિંગ મળી અને આખા દેશમાં જુદા જુદા પ્રાંતના જુદા જુદા કાર્યકર્તાઓને દરેક ધર્મ સ્થળોની નો અભ્યાસ કરવા માટે મોકલેલા, તો એક ઓરિસ્સાનો એક કાર્યકર એ ગુજરાતમાં એને કામ થતું અને એની ચર્ચાની અંદર ઉભો થઈને બોલ્યો, કાર્યકર ઓરિસ્સાનો, ગુજરાત કે અંદર નડિયાદ મેં જો સંતરામ મંદિર હૈ ઉસ તરીકે સે યદિ હમારે ઇસ દેશ કે સભી સ્થાન ચલે તો હમ માનતે કે હમારે દેશ મેં સ્વર્ગ ઉતર જાયેગા, અરે જો ધર્મ ધર્મ ખંડન કા કાર્ય હૈ વો અપને આપ સ્થગિત હો જાયે. સાંભળનારે જોયું, જે વ્યક્તિ નડિયાદની હતી એમ તો ઓહો હું નડિયાદનો છું, અહીંયા આવ્યો છું અને આ ઓરિસ્સાની જે મારા નડિયાદના મારા સંતરામ મંદિરની વાત આટલી ઊંચી છે, કેટલું ગૌરવ કરીને પોતાનો સ્થાપ. જો આવા ગૌરવવાન સ્થાન હોય અને એને માટે આટલો ઊંચો સ્થાન એવું હોય તો આપણને ગૌરવ લેવાનું થાય. હમણાં એક ઓસ્ટ્રિયન ડોક્ટર આવેલા, લગભગ વર્ષ જેવું થયું, આપણા કિડનીમાં આવેલા અને બધા ત્યાંના ડોક્ટરે સ્થાનિક ડોક્ટરે આપણી બધી સેવાના પ્રકલ્પો બતાવ્યા, સેવાના પ્રકલ્પો બતાવ્યા. પછી આવીને અહીંયા ગાડી બેઠા એટલે એને વાત કરતા કહ્યું કે મહારાજ હું યુરોપનો છું, ઇંગ્લેન્ડથી આવું છું, ઓસ્ટ્રિયન છું, અમારે ત્યાં સંસ્થાઓ છે આવી મેડિકલ સેવાઓ કરે છે, પણ આખા મારા યુરોપની અંદર આવી રીતની સેવા સંસ્થા મેં નથી જોઈ, એક નથી. વર્ષોના અનુભવ, કેટલો આનંદ થાય એ અમે એ જગ્યાના. તો એ સંસ્થાની અંદર આપણને અપનાવી લે અને એના કહેવાય કે ભાઈ અમે તો સંતરામ, જયારે સંતો તરીકે નીકળીએ ને ક્યાંક બોલી જાય ભાઈ અમે સંતરામ મંદિર, આવો આવો આવો. 72 સાલની એક વાત છે, ત્યાં બીજા સંતો આવતા, સ્વામી કૃષ્ણાનંદ, સ્વામી શંકરાનંદજી, એ બધા સાથે અહીંથી ગીતા જયંતિ ઉજવવા માટે ઇન્દોર જવાનું. આણંદ થી ઉજ્જૈનની બસમાં બેઠા, રિઝર્વેશન હતું પણ ભીડ ખૂબ હતી, તો એ ભીડની અંદર ત્યાં ગાડી બેઠા હતા, ગીતો ગીત બેઠેલા, સામાન બધો ઉપર મૂક્યો, માય નહીં સામાન, માણસના માય તો એનો સામાન ક્યાંથી માય, ડોલકું પાણીનું એમને ખાલી ઉપર ગોઠવ્યું, તે બસ ચાલતા ચાલતા કંઈક પડ્યું, એક યાત્રીની ઉપર પડ્યું, એટલે સાધુએ લઈને અમારામાંથી જેને ઊંચી લીધું, એણે જે બોલવા માંડ્યું છે અપમાનજનક એવું બધું બોલ્યો, એટલે શાંત થઈને બેસી. પણ પછી ધાર કે શું આવે છે, ધાર આવે છે, ત્યાં ગાડી બધા ઉતર્યા પાણી પીવા માટે, જરાક અર્પકતા થવા, તે અમારી વાત ઉપરથી પેલાને ખબર કે આ તો સંતરા ભૂલી ગયા. પછી પાછા બસમાં બેઠા એટલે એને પૂછ્યું, હે તમે સંતરામ મંદિર ના, એટલે આપણાથી આમ જરા માથું આમ હકારાત્મક દોડાવ્યું, પછી માફ કરો, મારી ભૂલ થઈ ગઈ, મને માફ, મને સંતરામ મંદિર પ્રત્યે માન છે અને હું બોલી ગયો ને હું, મને ખૂબ દુઃખ થાય. બસ એક નામ માત્રથી કે પેલા માણસને આખીની માનસિકતા બદલાઈ જાય, ત્યાં પેલી હળધૂતતાની એની બોલવાની વાણી, એના શબ્દો અને ક્યાં એક સદભાવ ભર્યા, એક એક પરિચયથી, એક માત્ર એક શબ્દના પરિચયથી તમે સંક્રમણથી લે. તો જો આટલી ઊંચી ઇમેજ આ સ્થાનની લોકહૃદયની અંદર વેઠેલી હોય તો પછી આપણે કેવી રીતે રહેવું જોઈએ? આપણે કેટલું સંભાળવું પડે કે એ ઇમેજને ભલે વધારે સારી ઊંચી ના લઈ જઈએ પણ નીચે તો ન ઉતારે આપણે. અને એના માટે તો આત્મ બલિદાન આપવું પડે, ભોગ આપવું પડે. પોતાની જાતના કેટલા બધા ભોગ આપીએ ક્યારેક આવી આવી સજ્જન થઈ. તો એક આવો પરિચય હોય અને એ વિભૂતિને ત્યાં આપણને પોતાના કરીને રાખે તો કેવું પરિણામ મળે? તો એ હરિદાસજી મહારાજ આપણા બધાના વતીનું માગ્યું છે કે મહારાજ અમને પોતાના કરશો, અમને સ્વજન તરીકે સ્વીકારી લેશો. અમે તો પરિવારના જ છીએ, એ પરિવારમાં અમે એક ખરા. એટલા માટે કહ્યું કરીને પોતાનો થાપો રે, અને એની સાથે કહ્યું અજ્ઞાન બંધ હોય તે કાઢ. જે કંઈ અમારી અણસમજ હોય, અમારું જે કંઈ અજ્ઞાન હોય, જે કંઈ અમારાથી કંઈક ન સમજાવે એવું હોય, કંઈક ખોટું વર્તન હોય, તો અમારું શું થાય? અમારાથી કોઈ પણ ભૂલ થઈ જાય તે ભૂલ અમારી, ભૂલ મારી ભાગીને રીજો રે. અમારી જે કંઈ ભૂલ હોય તે એને ખતમ, એને તોડી નાખે. ભૂલ રહેવા દઈએ તો ફરી ફરી થાય. અને ભૂલને ભૂલ એક વાર કહેવાય, બે વાર કહેવાય, ત્રીજી વાર ભૂલ ના કહેવાય, પછી તેને ગુનો જ કહેવાય. પછી એને કટેવ કહેવાય, કુટેવ કહેવાય. તો અજ્ઞાન બંધ હોય તે કાપી નાખે. અમારી ગેરસમજ, અમારી અણસમજ, મારું અજ્ઞાન, જે કંઈ અમારા દુરાચારના અંધકારો બધા આપ દૂર કરો. સ્વાભાવિક છે, ગુરુ મહારાજના વચનનો પ્રકાશ થાય એની સાથે મહામોહ તમ પુંજ જાસુ વચન રવિ કરણ. રવિ, સૂર્ય ઉગે અને અંધકાર જતો રહે. આપના વચનરૂપી સૂર્યનો પ્રકાશ અમારી પર પડે એની સાથે અમારો બધો જ અંધકાર દૂર થઈ જાય. બંદવ ગુરુપદ કંજ, કૃપા સિંધુ નરરૂપ હરિ, મહામોહ તમ. ભયંકર મોહનો અંધકાર દૂર કરવા વાળા આપ સૂર્ય સમાન, આપના વચન સૂર્ય સમાન. બસ એ જ વાત છે, અજ્ઞાન બંધ હોય તે અમારા બંધનો અમારા દૂર કરજો, કાપી નાખ. અંધકારની અંદર બાંધી રાખ્યા હોય ત્યાંથી છૂટીએ, સીધા પ્રકાશમાં આવી જાય. ગુરુ મહારાજના શબ્દો એ સૂર્યપ્રકાશ સમાન છે. ભયંકર અંધકારની અંદર પણ ઉપમન્યુ બેટા ક્યાં છો? ગુરુજી કુવામાં પડ્યો. ઉપમન્યુની વાત સાંભળી? ગુરુજી એ અંધારા જંગલની અંદર દીવો ફાનસ લઈ અને શોધવા નીકળ્યા હોય, બેટા ઉપમન્યુ ક્યાં છો? અહીંયા છું. એ શબ્દના આધારે આધારે કુવા પાસે આવ્યા. બેટા કેમ કુવામાં આંખો ગઈ? એટલે સમજણ ચાલી. ગુરુ મહારાજ એને બહાર કાઢે, પણ એ શબ્દ, ગુરુ મહારાજના શબ્દનો જે અજવાળું થયું એની સાથે ઉપમન્યુને જતી રહેલી આંખો મળી, એના જીવનના અંધારા ઉલેચાઈ ગયા, ઉલેચાઈ ગયા. ગુરુ મહારાજ આખા ગામના ગામનું અંધારું ઉલેચી નાખે, ચાપનું ના ઉલેચી. તો બસ અજ્ઞાન બંધ હોય તે કાપો ગુરુજી, મને જોગ ચરાય. બસ આત્માનું સંધાન કરાવી આપો, બીજું કઈ નથી. જય મહારાજ.